એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય સૌંદર્યશાસ્ત્રના એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એક એવો ખ્યાલ જે આપણે કદાચ રોજબરોજ અનુભવીએ છીએ પણ એના પર વિચાર નથી કરતા, રસ. ક્યારે એવું લાગ્યું છે કે કોઈ બહુ દુખવાળી કવિતા વાંચીને કે ફિલ્મ જોઈને આંખમાં પાણી તો આવે પણ અંદર ક્યાંક એક જાતનો સંતોષ જેવો કે કહો કે આનંદ, આવું કેમ થાય?
હા, બરાબર. આ અનુભવ ઘણાને થતો હોય છે.
તો આપણી આજની આ ચર્ચા છે ને એ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાના કેટલાક લખાણો પર આધારિત છે. એમણે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આપણા સામાન્ય ભાવો, મતલબ સુખ, દુઃખ, પ્રેમ, ગુસ્સો, આ બધું કલામાં કેવી રીતે એક અલગ જ અનુભવ એટલે કે રસ બની જાય છે.
ભાવનું રસમાં રૂપાંતરણ.
હા, તો ચાલો ને આપણે સાથે મળીને સમજીએ કે આ આખું પરિવર્તન થાય છે કેવી રીતે. અને મુખ્ય વાત કે શોક કે ડર જેવા ભાવો પણ કળામાં આનંદ કેમ આપી શકે છે, શું છે આ રહસ્ય, ચલો જોઈએ. સારું, તો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. આપણે કોઈ સુંદર ફૂલ જોઈએ કે સરસ ગીત સાંભળીએ કે પછી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ, એમાં પણ આનંદ તો મળે જ છે.
હા, મળે જ છે.
તો પછી કવિતા કે નાટકમાંથી જે આનંદ મળે, જેને આપણે રસ કહીએ છે, એ આના કરતાં જુદો કઈ રીતે? આપણા લખાણો આ ભેદ પર ભાર મૂકે છે, ખરું ને?
બરાબર, આ સમજવું બહુ જ મુખ્ય છે. જીઓ, કોઠારી અને રાજપરા સ્પષ્ટ કહે છે કે ફૂલને અડવું કે મેઘધનુષ જોવો, આ બધું છે ને એ ઇન્દ્રિયાનુભવ છે.
ઇન્દ્રિયાનુભવ?
હા, એટલે કે આપણી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, ત્વચા સીધો જ અનુભવ લે છે. ગુલાબની સુગંધ આવી, બસ નાકને આનંદ મળ્યો. એ મોટે ભાગે ભૌતિક છે.
ઓકે.
જ્યારે કાવ્યાનુભવ એટલે કે પેલો રસ, એ ચૈતસિક અનુભૂતિ છે, મતલબ મન કે ચેતનાના સ્તરનો અનુભવ. હા, એમાં શબ્દો વપરાય, દ્રશ્યો દેખાય, જે ઇન્દ્રિયોથી જ પકડાય.
હા, એ તો ખરું.
પણ એ ઇન્દ્રિયો તો ખાલી સાધન છે. છેલ્લો અનુભવ તો મનના ભાવનામાં થાય છે. એ ખાલી ઇન્દ્રિય સુખ નથી, એનાથી ઘણું ઊંડું છે. એનું કેન્દ્ર મન છે, શરીર નહીં.
અચ્છા, એટલે એમ કહી શકાય કે જીવનમાં તો આપણું મન કેટલાય ભાવો અનુભવે, ખુશી, ગમ, પ્રેમ, ગુસ્સો, આ બધા થયા ભાવ.
હા, ભાવ.
અને કવિતા પણ આ જ ભાવોમાંથી પ્રેરણા લે છે એમને. તો પછી ફરક શું?
હા, કવિતાનો કાચો માલ તો આ જ ભાવો છે, પણ પેલો મુખ્ય શબ્દ છે રૂપાંતરણ. અહીં જ બધી વાત છે.
રૂપાંતરણ?
હા, જુઓ, દાખલા તરીકે જીવનમાં કોઈ આપણું બહુ જ નજીકનું ગુજરી જાય તો શોક લાગે. એ શોક કેવો હોય? ભયંકર, દુઃખદાયક, નહીં?
હા, અસહ્ય હોય.
બરાબર, એ આપણને હલાવી નાખે. પણ જ્યારે એ જ શોકનો ભાવ આપણે કવિતામાં વાંચીએ કે નાટકમાં જોઈએ, ત્યારે પણ શોક તો લાગે જ છે.
હા, લાગે તો છે.
પણ એ દુઃખ આપવાને બદલે, ખબર નહીં કેમ, પણ એ માણી શકાય એવો લાગે, આસ્વાદ્ય બની જાય. ક્યારેક તો એમાં એક જાતનો આનંદ જેવો અનુભવ થાય.
હા,
એની રીત, એની અસર બદલાઈ ગઈ.
આ ખરેખર અદ્ભુત કહેવાય, પણ મનમાં સવાલ થાય કે આવું કેમ બને? મતલબ શોક જેવી દુઃખદ લાગણીમાંથી આનંદ કઈ રીતે મળી શકે? આની પાછળનું કારણ શું?
હા, એ જ તો આશ્ચર્ય છે. એટલે જ આપણા લખાણો આ રૂપાંતરણને લગભગ ચમત્કાર જેવું ગણાવે છે.
ચમત્કાર?
હા, એ સમજાવે છે કે કવિતાના સંપર્કમાં આવે ને એટલે ભાવ પોતાની લૌકિક સ્થૂળતા ગુમાવી દે છે.
લૌકિક સ્થૂળતા
એટલે શું? એટલે ભાવ સાથે જોડાયેલી આપણી અંગત અસર, એના પરિણામોની ચિંતા, એની જે જડતા છે, પેલો વજન, એ બધું. મારો પોતાનો શોક હોય તો એ મારા જીવન પર સીધી અસર કરે, એના વ્યવહારિક પરિણામ હોય.
બરાબર.
કવિતામાં શું થાય કે ભાવ આ બધા બંધનોથી, આ અંગત પરિણામોથી છૂટો પડી જાય. એ જાણે કોઈ એકનો ના રહે પણ બધાનો બની જાય, સાર્વત્રિક. આપણે પાત્રના દુઃખને સમજીએ પણ એ દુઃખ આપણું પોતાનું નથી બની જતું. એટલે એનો પેલો વ્યવહારિક બોજ નથી રહેતો, ખાલી શુદ્ધ ભાવનો અનુભવ રહે છે. આને સાધારણીકરણ પણ કહે છે.
ઓકે.
અને આ વાતને વધારે સારી રીતે સમજાવવા માટે કોઠારી અને રાજપરા શ્રી જ્યોતિન્દ્ર દવેના વિશ્લેષણનો સહારો લે છે. દવે સાહેબે આ લૌકિક ભાવ અને કાવ્યને રસ વચ્ચેનો ભેદ બહુ સરસ રીતે પકડ્યો છે.
હા, જ્યોતિન્દ્ર દવે, એમણે પેલું પાત્રના ભાવ અને પ્રેક્ષકના ભાવ વચ્ચેનો જે તફાવત બતાવ્યો છે એ જરા વિસ્તારથી સમજાવશો, જેમ કે પેલું દુષ્યંત અને શકુંતલાનું ઉદાહરણ.
બિલકુલ. જ્યોતિન્દ્ર દવે શું કહે છે કે નાટકમાં જે પાત્રો છે, જેમ કે દુષ્યંત અથવા તો એમનો રોલ ભજવનાર અભિનેતા, એ તો લગભગ લૌકિક જીવન જેવો જ ભાવ અનુભવે અથવા બતાવે.
હા,
દુષ્યંતનો પ્રેમ કોના માટે છે? શકુંતલા માટે.
જી.
એક ચોક્કસ વ્યક્તિ માટે. અને એ પ્રેમ વ્યક્ત કરવા શું કરે? બોલે, ઈશારા કરે, હાવભાવ બતાવે.
બરાબર, ક્રિયાઓ કરે.
હા, અને સૌથી અગત્યનું, દુષ્યંતના પ્રેમનો હેતુ શું? શકુંતલાને મેળવવી, એની સાથે રહેવું, ભાવને સંતોષવો, કન્ઝ્યુમેશન, એને વાસ્તવિક જીવનમાં એ ભાવ ફળે એવું જોઈએ છે. આ થયો લૌકિક ઇન્દ્રિય ભોગ્ય ભાવ.
ઇન્દ્રિય ભોગ્ય.
પણ સામે જે પ્રેક્ષક બેઠો છે, વાચક છે, જેને સહૃદય કહીએ, એ જે અનુભવે છે ને, એ રસ છે.
અચ્છા.
પ્રેક્ષક દુષ્યંતના પ્રેમને જુએ છે, એની સાથે જોડાય છે, પણ એને પોતાની શકુંતલાને મેળવવાની કોઈ ઈચ્છા નથી. એનો અનુભવ ક્રિયા સાથે જોડાયેલો નથી.
હા, એ તો બરાબર છે.
પ્રેક્ષકનો અનુભવ કેવો છે? કલ્પના ભોગ્ય. એ કલ્પનાના સ્તરે થોડો દૂર રહીને અલિપ્ત ભાવે એ પ્રેમનો આસ્વાદ લે છે. એને દુષ્યંતની જેમ કશું બોલવાની કે કરવાની જરૂર નથી. એનો હેતુ ફક્ત કલાનો આનંદ લેવાનો છે, ભાવનો સૌંદર્યલક્ષી આનંદ. આ જે અલિપ્તતા છે ને, વ્યક્તિગત પરિણામોથી છૂટકારો, એ જ પેલું જીવનના ભાવના બોજ વગર કલાને માણવાની ચાવી છે.
ઓ, એટલે આપણે લાગણીમાં તણાઈ નથી જતા, પણ જાણે કિનારે ઊભા રહીને એને અનુભવીએ છીએ કલ્પનાથી. આ વાત તો પ્રેમ કે શોક માટે બરાબર લાગે છે, પણ પેલા લખાણોમાં તો એમ પણ લખ્યું છે કે જુગુપ્સા એટલે કે અણગમો, ઘૃણા.
હા, બીભત્સ રસ.
હા, એ પણ રસ બની શકે. આ કેવી રીતે શક્ય છે? જે વસ્તુ જોઈને જ ચિતરી ચડે, એના વર્ણનમાં આનંદ ક્યાંથી આવે? આ તો જરા અઘરું નથી લાગતું?
ના ના, તમારો સવાલ બહુ જ સ્વાભાવિક છે, અને સાચું કહું તો ઘણા માટે આ વાત પચાવવી અઘરી છે. કોઠારી અને રાજપરા પણ આ સ્વીકારે છે. જીવનમાં તો આપણે ઘૃણાસ્પદ વસ્તુથી દૂર ભાગીએ.
બરાબર.
તો કવિતામાં એ ગમે કઈ રીતે? આનો જવાબ આપવા એ લોકો બે મુદ્દા મૂકે છે.
કયા બે મુદ્દા?
પહેલો મુદ્દો એ કે જ્યારે કોઈ ભયાનક કે અણગમતા દૃશ્યને શબ્દોમાં ઉતારવામાં આવે ને, ત્યારે એની પેલી વાસ્તવિકતાની ધાર થોડી બુઠ્ઠી થઈ જાય છે.
અચ્છા.
હા, શબ્દો ગમે તેટલા તાકાતવર હોય, પણ એ વાસ્તવિક દ્રશ્ય જેટલા સીધા, તીવ્ર અને આઘાતજનક નથી હોતા. શબ્દો એક જાતનું અંતર ઊભું કરે છે. એ આપણને ભાવનો અનુભવ તો કરાવે, પણ એનાથી દબાઈ જતા બચાવે છે.
એક પ્રકારનું ફિલ્ટર જેવું.
હા, કહી શકાય. અને બીજો, કદાચ વધારે મહત્વનો મુદ્દો છે, કવિ કૌશલ.
એટલે કે કવિની આવડત.
હા, અહીં જ કલાકારની ખરી કસોટી છે. સારો કવિ કે લેખક શું કરે? એ જુગુપ્સા કે શોક કે ભયની અનુભૂતિ તો કરાવે, પણ એવી રીતે કે વાંચનાર કે જોનારમાં પેલો જીવન જેવો તીવ્ર અણગમો કે આઘાત ના જાગે.
એટલે
કે એમનો હેતુ ભાવની ઓળખ કરાવવાનો છે, એનો સૌંદર્યલક્ષી આસ્વાદ કરાવવાનો છે, આપણને ત્રાસ આપવાનો નથી. આ બહુ જ નાજુક સંતુલન રાખવાનું હોય છે. રસનું આખું રહસ્ય જ આ સંતુલનમાં છે. જુગુપ્સા જાગે, પણ એટલી નહીં કે પુસ્તક ફેંકી દેવાનું મન થાય. શોક લાગે, પણ એવો નહીં કે આપણે ભાંગી પડીએ. શૃંગારમાં રતિભાવ જાગે, પણ એ એટલો કાચો ના હોય કે શરમ આવે. કલાકાર ભાવ અને પ્રેક્ષકની સંવેદના વચ્ચે પુલ બાંધે છે. એના પર ચાલીને આપણે ભાવ પણ અનુભવીએ અને આનંદ પણ લઈએ. આ જ છે કવિ કૌશલ્ય.
સમજી ગયો. એટલે કળાની તાકાત એ છે કે ભાવની અસલિયત જાળવીને એને એની નકારાત્મક અસરોથી, પેલી સ્થૂળતાથી મુક્ત કરીને એક શુદ્ધ અનુભવ તરીકે રજૂ કરે. જાણે ભાવનું શુદ્ધિકરણ થતું હોય એવું.
હા, લગભગ એવું જ.
પણ શું બધા આ વાત માને છે? મતલબ દરેક પ્રકારના ભાવનું, ખાસ કરીને જે બહુ હિંસક કે ક્રૂર હોય, એનું આવી રીતે સૌંદર્યીકરણ કરવું નૈતિક રીતે યોગ્ય છે? મને યાદ છે ત્યાં સુધી આના પર કોઈક વિરોધનો સૂર પણ હતો આપણા અભ્યાસમાં.
હા, તમે બરાબર પકડ્યો. આ રસ સિદ્ધાંત આમ તો બહુ સ્વીકાર્ય છે, પણ જ્યારે વાત અત્યંત ક્રૂર કે હિંસક વિષયોની આવે ને, ત્યારે કેટલાક સવાલો ઉઠ્યા છે. કોઠારી અને રાજપરાના લખાણમાં કાકા કાલેલકરના જીવન ભારતીમાંથી એક નોંધ ટાંકેલી છે.
હા, કાકા કાલેલકર શું કહે છે?
કાકા સાહેબ, ખાસ કરીને વીરરસના નામે જે યુદ્ધના ભયાનક વર્ણનો થાય છે, લોહીની નદીઓ વહેતી હોય ને એવું બધું, જેને એ રણ નદીના વર્ણનો કહે છે, એના આસ્વાદ સામે સવાલ ઉઠાવે છે. હા, એમને બહુ અસ્વસ્થતા થાય છે આવા વર્ણનોથી. એ પૂછે છે કે આવી ક્રૂરતામાંથી આનંદ લેવો એ ખરેખર રસ છે કે પછી આપણી વિકૃતિ છે. એ તો સ્પષ્ટ લખે છે કે આવા વર્ણનો વાંચીને એમને જુગુપ્સા સિવાય કશું નથી થતું, અને આવા કહેવાતા આનંદની સરખામણી પેલા રોમન સમ્રાટ નીરો સાથે કરે છે, જે માણસોને સડકવા જોઈને ખુશ થતો હતો.
બાપરે, આ તો બહુ ગંભીર આરોપ કહેવાય.
હા, પણ એમનો મુદ્દો વિચારવા જેવો છે. એ પૂછે છે કે શું હિંસા અને ક્રૂરતાના વર્ણનમાંથી મળતો આનંદ એ ખરેખર કળાનો આનંદ છે કે પછી આપણને વધુ સંવેદનહીન બનાવે છે. કલાના નામે કંઈ પણ ચાલે, આ સવાલ નૈતિક સીમાઓનો છે.
તો આખી વાતનો સાર શું કાઢી શકીએ? આપણે જોયું કે રસનો ખ્યાલ કેટલો ઊંડો છે. એ સમજાવે છે કે કઈ રીતે કલા આપણા રોજિંદા ભાવને બદલીને એક ખાસ માણી શકાયો અનુભવ બનાવે છે.
બરાબર.
આમાં ભાવ પેલી દુન્યવી અસરોથી, અંગત બંધનોથી મુક્ત થાય છે. અને જ્યોતિન્દ્ર દવે કહ્યું એમ, અનુભવ ક્રિયાલક્ષી ઇન્દ્રિય ભોગ્ય નથી રહેતો, પણ કલ્પના ભોગ્ય બને છે. એટલે શોક કે જુગુપ્સા પણ આસ્વાદ્ય લાગે છે.
સાચી વાત.
પણ સાથે સાથે એ પણ જોયું કે જુગુપ્સા જેવા ભાવ, અને ખાસ કરીને કાકા કાલેલકરે જે વીરરસના નામે થતી હિંસા સામે વાંધો ઉઠાવ્યો, એના પરથી કેટલાક નૈતિક સવાલો પણ ઊભા થાય છે. પેલી કવિ કૌશલની વાત બરાબર, પણ ક્યાંક તો લક્ષ્મણ રેખા હોવી જોઈએ ને.
ચોક્કસ. એટલે આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવી શકીએ.
કયા ત્રણ?
પહેલું, કાવ્યાનુભવ એટલે કે રસ, એ જીવનના સામાન્ય ભાવ અનુભવ કરતા અલગ છે. એ ભાવોનું રૂપાંતરણ કરે છે, નકારાત્મક ભાવોને પણ પીડા અને સ્થૂળતાથી મુક્ત કરીને આસ્વાદ્ય બનાવે છે. આ થઈ ભાવથી રસની યાત્રા.
બરાબર.
બીજું, આ રૂપાંતરણ શક્ય બને છે કારણ કે કલાનું માધ્યમ વાસ્તવિકતાની તીવ્રતા ઓછી કરે છે, અને પ્રેક્ષકનો અનુભવ વ્યક્તિગત નથી હોતો, એટલે કલ્પના ભોગ્ય બને છે. આ અલિપ્તતા જ ચાવી છે, અને આમાં કલાકારનું કવિ કૌશલ બહુ મોટો ભાગ ભજવે છે.
અને ત્રીજું
એ કે ભલે રસ સિદ્ધાંત મોટાભાગના ભાવોના કલાત્મક અનુભવને સમજાવે, પણ જ્યારે વાત અત્યંત અપ્રિય, ઘૃણાસ્પદ કે હિંસક વિષયોની આવે, ત્યારે એના સૌંદર્યકરણની નૈતિકતા અને સંવેદનશીલતા પર એની અસર વિશે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. કાકા કાલેલકરનો વિરોધ એનું ઉદાહરણ છે.
ખરેખર કલા કેવી રીતે ભાવને લઈને અને એક જુદા જ સ્તરે મૂકી દે છે, એને રસ બનાવે છે. એવો અનુભવ જે ભાવનાત્મક છે પણ બોજ નથી, આનંદ છે. આ સમજવું એ જ એક અનુભવ છે. પણ અહીંથી એક બીજો વિચાર આવે છે મનમાં. આજનો જમાનો જુઓ, ડિજિટલ મીડિયાનો છે. ફિલ્મો, સિરીઝ, સોશિયલ મીડિયા, બધે જ ઘણીવાર વાસ્તવિકતાનું એકદમ તીવ્ર, કાચું, અનફિલ્ટર્ડ ચિત્રણ હોય છે. ક્યારેક તો જાણે આઘાત આપવાનો જ ઈરાદો હોય એવું લાગે.
હા, એવું જોવા મળે છે ખરું.
તો સવાલ એ થાય કે આવા સમયમાં પેલો રસમાં આપણો પરંપરાગત ખ્યાલ, જે અલિપ્તતા, કલ્પના અને ભાવના શુદ્ધિકરણ પર ભાર મૂકે છે, એ કેટલો બંધ બેસે છે? શું આજે પેલી સૌંદર્યલક્ષી આસ્વાદ અને કાચા ભાવનાત્મક આઘાત વચ્ચેની રેખા ભૂંસાઈ નથી રહી? કલાનો હેતુ શું હોવો જોઈએ? ખાલી આનંદ આપવો, કે પછી સમાજની કડવી હકીકત બતાવીને આપણને હચમચાવી દેવા? શું બંને સાથે થઈ શકે? આ એવા સવાલો છે જેના પર કદાચ આપણે બધાએ વિચારવું રહ્યું.
બહુ સાચી દિશામાં વિચાર્યું તમે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.